હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 11 તેમજ તારીખ 12/11/89 પ્રવચન, સમયસર ગાથા 31, સળંગ પ્રવચન નંબર 251.
આ શ્રી સમયસર જે પરમાગમ શાસ્ત્ર છે એમાં પ્રથમ જીવ નામનો અધિકાર, એટલે જીવનું યથાર્થ સ્વરૂપ શું છે એ બતાવનારો અધિકાર છે. આત્મા અનાદિ અનંત શુદ્ધ જ છે. આત્મા કદાપી કોઈ પણ કાળે અશુદ્ધ થતો જ નથી. એ જ આત્મા આત્માને ઉપાદે છે. અશુદ્ધતા તો માત્ર જે શુદ્ધ આત્માને જાણતો અનુભવતો નથી એની દશામાં રાગ દ્વેષ મોહ એ પરિણામ જે અશુદ્ધતાના અનાદિકાળથી થઈ રહ્યા છે એનો આરોપ આપીને વ્યવહાર નહીં કહે છે કે આત્મા અશુદ્ધ થઈ ગયો. વ્યવહાર નહીંના જેટલા કથન છે એ બધા સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડજે. આત્મા તણેકર શુદ્ધ રહે છે. અશુદ્ધતા આશ્રવ તત્વની છે, અશુદ્ધતા જીવ તત્વની નથી અને જીવમાં પણ નથી. શું કહ્યું આ? અશુદ્ધતા જ્યાં સુધી હોય ત્યાં સુધી પર્યાયમાં હો, પણ એ અશુદ્ધતા પરિણામનો ધર્મ છે એમાં હો, પણ એ અશુદ્ધતા જીવમાં આવી શકતી નથી અને શુદ્ધ આત્માને એ અશુદ્ધ કરી શકતી નથી. આશ્રવની મલિનતા પવિત્ર ભગવાન આત્માને અપવિત્ર કરવા અસ્પષ્ટ છે. એકાળ શુદ્ધ છે પણ એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, મલિન પર્યાય ઉપર. તેથી એને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે હું અશુદ્ધ થઈ ગયો, મારા પણ એને પરિણામમાં દેખાય છે. પણ મારા પણ પરિણામથી ભિન્ન અનંત ગુણાત્મક આત્મા નાયક દેવ એમાં મારા પણ એ જોતો નથી. એ મારા પણ જુએ છે પરિણામમાં, પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય ઉપર જેનું લક્ષ્ય છે. એને એવા અજ્ઞાની આત્માને આત્મા શુદ્ધ હોવા છતાં આત્મા અશુદ્ધ થઈ ગયો એવી એને ભ્રાંતિ થઈ છે. ખરેખર આત્મા શુદ્ધતાને છોડી ને આશ્રવ પોતે આત્મા આશ્રવ રૂપે થાય નહીં અને આશ્રવ તત્વજી રૂપે થાય નહીં. બે તત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન હોય ત્યારે એને અભિન્ન ભાષે છે, જેને એકત્વ એને ભેદ જ્ઞાન કરાવીને ભિન્નત્વનું જ્ઞાન કરાવે છે. ભિન્ન કરવા નથી, એ તો સ્વભાવથી ભિન્ન ભિન્ન તત્વ છે. પવિત્ર પરમાત્મા અને ભૂલ પાપના મલિન ભાવો એ તો એની સ્વભાવથી જુદાય છે. એ એક થયા નથી, એક જેવા અજ્ઞાનીને ભાસે છે. ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી એ બે જુદા હોવા છતાં એને એક મેક એક રૂપે ભાસે છે. પાણી છે સ્વચ્છ, પાણીની પર્યાયમાં મલિનતા માટીના સંગે અને પર્યાયની યોગ્યતાએ થયું, પણ એ જેને ભેદ જ્ઞાન નથી, સ્વચ્છ પાણી અને મલિનતા માટીની એવું ભેદ જ્ઞાન નથી, એને પાણી મેળવું પાણી મેળવું પાણી મેળવું પાણી મેળવું એમ ભાસે છે, પણ પાણી મેળવું નથી થયું. પણ એને ભ્રાંતિ થઈ ગઈ છે, પાણી અને મેલ વચ્ચે ફટકડી નાખીને જુદા પાડવા જોઈએ એ શક્તિ બળાઈ ગઈ છે. એટલે પાણી મેલું લાગે છે, એમ આત્મા ત્રિકાળ શુદ્ધ છે. એક સમય માત્ર મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ પરિણામમાં અશુદ્ધતા છે. મિથ્યા તો હોય ત્યાં સુધી પરિણામમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતા એક સમયની પર્યાયના અંશમાં છે. એ દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા પ્રવેશી શકતી નથી, બહાર લોટે છે, અંદર એનો પ્રવેશ નથી આશ્રમનો. એ તો ભિન્ન છે, પણ જેને એમાં ઉપાદેય ગુતિ થઈ છે એને સમજાવે છે કે પ્રભુ એ મલિન અંશ તારો નહીં, તું તો પવિત્ર પરમાત્મા છો. કોઈને પાપથી ભિન્ન તારું સ્વરૂપ છે, કોઈને પાપ હે છે અને ભગવાન આત્મા ઉપાદેય છે, એવું ભેદ જ્ઞાન કરતા અને અનુભવ થશે અને પુણ પાપની એકતા બુદ્ધિ તૂટી અને સમ્યક દર્શનાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થશે, જે તને સુખરૂપ છે. એમ જેમ પુણ પાપની સાથે ભેદ જ્ઞાન કરાવવાના પ્રકારો હોય છે, ભેદ જ્ઞાન નો પ્રકાર છે, એમ અહીંયા એનાથી આગળ જરા સૂક્ષ્મ ભેદ જ્ઞાન નો બીજો પ્રકાર છે. જેમ પુણ પાપ પરિણામમાં હોવા છતાં ભગવાન આત્મા મલિન થતો નથી, એમ અનાદિકાળથી જ્ઞેયાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન ભલે સંયોગ રૂપે હો પણ એ સ્વભાવ રૂપે થતું નથી. શું કહ્યું? આ પુણ્યને પાપના પરિણામ જે મલિન છે, અશુદ્ધ છે, તેથી આત્મા અશુદ્ધ થઈ ગયો એમ છે નહીં. નિજ ભાવને છોડે નહીં, પર ભાવને રહે નહીં આત્મા. એવી રીતે એ બે તત્વના ભેદ જ્ઞાનની ઉપદેશ આવે એવી રીતે અહીંયા એના કરતા થોડુંક સૂક્ષ્મ, એના કરતા થોડુંક સૂક્ષ્મ છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તો બીજું છે. હજી આ તો પુણ્ય પાપ જે થૂળ છે એના કરતા ઇન્દ્રિય જ્ઞાન થોડા સૂક્ષ્મ છે. તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અનાદિકાળથી અજ્ઞાની પ્રાણીને, એ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય શુદ્ધાત્મા જે ઉપાદેય તત્વ છે અને ઇન્દ્રિય જ્ઞાન જે હેય તત્વ છે, એ હેય તત્વ ઉપાદેય તત્વમાં પ્રવેશી શકતું નથી અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને ઇન્દ્રિય જ્ઞાનમય કરી શકતું નથી. જેમ પરિણામની મલિનતા પવિત્ર પરમાત્માને મલિન કરી શકતો નથી, એમ ઇન્દ્રિય જ્ઞાન પરાલંબી જ્ઞાન પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન ઉઘાડ ભાવેન્દ્રિય ખંડ જ્ઞાન એનાથી આત્મા ભિન્ન છે. ભલે હો ઇન્દ્રિય જ્ઞાન પણ એની એનું અસ્તિત્વ જ્ઞેયમાં જાય છે, જ્ઞાયકમાં એનું અસ્તિત્વ આવતું નથી. જ્ઞેય તત્વ છે, જ્ઞાન તત્વ નથી. જ્ઞાયકને જ્ઞાનની સાથેનો ભેદ જ્ઞાન ન હોય, કેમ કે જ્ઞાયક કહો કે જ્ઞાન કહો તો આત્મા છે, પણ આ ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાન માની બેઠો છે જગતના જીવો. એને માટે 31 ગાથા આવી છે કે ઇન્દ્રિય જ્ઞાન હે છે શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. એની બીજા બોલની વાત આવી હતી થોડી વધારે, આવી તો ગઈ થોડી એક લીટી ફરીને. કેટલાક ભાઈઓ નવા આવ્યા અત્યારે, શું કહ્યું અહીંયા જુઓ, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખનખન ગ્રહણ કરે છે, એક એક વિષયને ગ્રહણ કરે છે, ક્રમે ક્રમે એક એક વિષયને ગ્રહણ કરે. ઇન્દ્રિય જ્ઞાન એક સાથે પાંચ ઇન્દ્રિયના વિષયને વિષય કરી શકતો નથી, એટલું કમજોર છે. કેમ કે વિભાવ છે. કમજોરનું કારણ શું? કે વિભાવ છે, એ શુદ્ધ જ્ઞાન નથી. શુદ્ધ જ્ઞાનની તાકાત છે કે યુગપદ સ્વને પર્વદાન એક સમય માત્ર માં જાણે જેમ કેવળ જ્ઞાની શક્તિ છે એમ, પણ આ તો ખંડ જ્ઞાન છે. એક એક વિષય ને વિષય કરે છે, એ પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ જાણે છે, ગ્રહણ કરે છે, એટલે જાણે છે અર્થાત જ્ઞાનને ખંડ ખંડ રૂપ ગણાવે છે. એવી ભાવ ઇન્દ્રિયોને પુનપાપથી તો આત્મા ભિન્ન છે, પણ પુનપાપને જાણનારું જે જ્ઞાન, જે જ્ઞાન આત્માને નથી જાણતું, એકલા પુનપાપને જાણે છે એવું જે ઇન્દ્રિય જ્ઞાન, એવી જે ભાવ ઇન્દ્રિય, એને એ હે છે, એ આત્માય નથી ને આત્માના પરિણામ પણ નથી. એ પુનપાપ છે કે આત્મા તો નથી, ભાવ પુનપાપ હો, દ્રવ્ય પુનપાપની વાત નથી, તો પ્રસંગ છે. કષાયની તીવ્રતા ને મંદતા એ જીવ તો નથી, પણ જીવના પરિણામ પણ નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, જીવ તો નથી પણ જીવના પરિણામ પણ નથી, તેથી સર્વથા ભિન્ન શબ્દ વાપરો. હા, તારે કથનથી જોતો હોય તો આત્મા આશ્રય કરીને એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરતું, તો એ અતિન્દ્રિય જ્ઞાન આત્માના પરિણામ છે, તો પણ એ પરિણામ આત્મા નથી. સંવર્ધરાને મોક્ષના પરિણામ જીવના પરિણામ કહો, પણ એને જીવ ન માનો, તો એ જીવના પરિણામ જીવની જાતના છે, જીવ આશ્રિત છે, માટે કથનચિત ભિન્ન ભિન્ન એમાં કહો. પણ ઇન્દ્રિય જ્ઞાન અને પુનપાપના પરિણામ એ તો સર્વથા ભિન્ન છે બાપુ. આ તો કોઈ અલૌકિક વાત આપણા ભાગ જોગે આ પુરુષનો અહીંયા જન્મ થયો અને આ વાત બહાર આવી. દિગંબર શાસ્ત્રો તો હતા, પણ કોઈ એમાંથી કાઢી શકો નહીં. અમે તો સ્થાનકવાસીમાં કન્વર્ટ થયા છે આમાં આવે, પણ પેલા દિગંબરો તો અહીંયા ઘણા બેઠા છે. આ વાત હતી નહી આ રમણભાઈ હતી આ વાત? અત્યારે પણ ક્યાંક ક્યાંક ચાલે છે રમણભાઈ, કે અત્યારે પણ આવી શુદ્ધ નહીં નો ઉપદેશ બાપુ વિરલ છે, વ્યવહારના ઉપદેશ કરનારા આ વિદ્વાનો ઘણા મળશે. આમ કરો તો આમ કરવું જોઈએ, આમ કરો તો આમ થાય, ને આમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ને આવો સંબંધ છે. આત્મા સંબંધ થી રહિત છે એ તો કોઈ વિરલો કહે છે. પરના સંબંધ થી રહિત, કર્મના સંબંધ થી રહિત, રાગ થી રહિત, ઇન્દ્રિય જ્ઞાન થી રહિત, અતિન્દ્રિય જ્ઞાન થી પણ રહિત આત્મા ભગવાન ઉપાદે છે. રમણભાઈ કે છે અત્યારે આવું ક્યાં ઠેક ક્ષણે ક્યાં નથી ચાલતું એમ, ક્યાંક ક્યાંક ચાલે. એથી એને સંતોષ ન થયો એમ, રમણભાઈ ને સંતોષ ન થયો, બધે ચાલવું જોઈએ. આવું ઘેરે કહેતા હતા કે આ વાત વારંવાર કહેવા જેવી છે. ઘેરે આવ્યા હતા ત્યારે કહેતા હતા કે ઇન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા ભિન્ન છે, એ વાત તો વારંવાર કહેવા જેવી ને કરવા જેવી છે. પણ એ વક્તાને જે નજર ન પડે તો એ ક્યાંથી ભાષામાં આવે? ભાવમાં નથી તો ભાષામાં ક્યાંથી આવે? આ કોઈની ટીકા નથી, આત્મહિત નું કારણ થાય એવી વાત છે. ટીકાની તો અહીંયા સખત મનાય છે, અહીંયા આત્મકથા ચાલે છે. પ્રભુ આ ઇન્દ્રિય જ્ઞાન એ તારું નથી સ્વરૂપ, એ ઇન્દ્રિય જ્ઞાન તો હે છે ને ભગવાન આત્મા ઉપાદે છે. એવી ભાવ ઇન્દ્રિય જે ખંડ જ્ઞાન, પરાલંબી જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન ને તો ત્યાં સુધી કહ્યું કે જૂના કર્મનું કાર્ય છે ને નવા કર્મના બંધનું કારણ છે. રાગ તો જૂના કર્મનું કાર્ય છે ને નવા કર્મ બંધનું કારણ છે, પણ પંચાધ્યાયી કરતા કહે છે સંસારમાં છે કે આ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ જૂના કર્મનું કાર્ય અને નવા કર્મના બંધનું કારણ છે. એ નિર્જરાનું કારણ નથી. એવી ભાવ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય શક્તિપણા વડે એટલે એના આશ્રય વડે ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન પદાર્થ આત્મા છે, ઉપાધિ છે અને આ ઇન્દ્રિય જ્ઞાન ખંડગણ એ છે. જેમ પુનપાપ એ છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ એ છે, સમકક્ષી એ છે. ઓલું થોડુંક ઓલું પૂર્ણ એ છે પુનપાપ અને આ થોડુંક થોડુંક ઉપાધે ને થોડુંક હે એવા બે ભાગલા ઇન્દ્રિય જ્ઞાન માં નથી. એ શબ્દ છે એ દ્વેષવાચક નથી, ઉપેક્ષાવાચક શબ્દ છે. એટલે ભગવાન આત્મા ઉપાધેય છે એ રાગવાચક નથી પણ અપેક્ષાવાચક છે. જ્ઞાન મધ્યસ્થ થઈ જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય. થોડો પણ નહીં પક્ષનો રાગ રહે ત્યાં સુધી અનુભૂતિ ન થાય. અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વડે સર્વથા પોતાથી જુદી જાણી. આ સર્વથા શબ્દ શા માટે મૂકવામાં આવ્યો છે કે અજ્ઞાની જીવ પુનપાપને ઇન્દ્રિય જ્ઞાનને સર્વથા ભિન્નવાની બેઠો છે કે ના સાહેબ અમે તો કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન કહી છીએ, અમે તો શ્યાદ વાત કહી છીએ, સર્વથા અભિન્ન મેં ક્યાં કહી છીએ. તારા ઘરમાં શ્યાદવાદ ન હોય, શ્યાદવાદ તો સમ્યક જ્ઞાનનો ધર્મ છે અને સમ્યક જ્ઞાન તો આત્માના અનુભવથી પ્રગટ થાય, એમાં શ્યાદવાદ હોય. તારા અજ્ઞાનમાં શ્યાદવાદ ક્યાંય હું તો સર્વથા ભિન્ન માની બેઠો છો. કથનચિત ભિન્ન અભિન્ન એવું જ્ઞાન જ્ઞાનીને છે એટલે અનાદિકાળથી જે સર્વથા ભિન્ન માની બેઠો છે ઇન્દ્રિય જ્ઞાનને આત્માથી અભેદ એને કહે છે કે સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નનું જોડાયા વિના એકતા બુદ્ધિ તૂટશે નહીં, ઉપયોગ અભિમુખ થશે નહીં અને આત્મદર્શન થશે નહીં, કથનચિતમાં રહી જશે. શ્યાદવાદ ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્ક સાચી વાત છે. શ્યાદવાદ તો અનુભવ જ્ઞાન છે, શ્યાદવાદ વાણીમાં નથી શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં શ્યાદવાદ ન હોય, વાણીમાં ન હોય, વિકલ્પમાં ન હોય, ઇન્દ્રિય જ્ઞાનમાં શ્યાદવાદ ન હોય એ તો અતિન્દ્રિય જ્ઞાન અનુભવ જ્ઞાનમાં પ્રગટ થાય છે. જ્ઞાનનો ધર્મ છે શ્યાદવાદ, અજ્ઞાનનો ધર્મ નથી. અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે એટલે એનો આશ્રય લઈને સર્વથા પોતાથી જુદી જાણી. અરે સર્વથા આમાં ઠેકડા મારે છે અજ્ઞાની. અમારી હવે ઘણા આવે છે વિરોધ, સર્વથા કે સર્વથા કે કથનચિત કેવું જોઈએ, પણ અમે ક્યાં કહીએ છીએ. આ સ્વર્ગમાં જઈને ફરિયાદ કરીને કુંકુમ ભગવાન પાસે જઈને કે આ શું આપે લખું, તને ન ખટકતો હોય ને ન ગમતો હોય તો ફરિયાદ કરીને અહીંયા જઈને આ તો અહીંયા લખેલું છે, આ ધર્મ પિતાનો પત્ર આવ્યો છે આપણા હિત માટે. ના પાડમાં ના પાડમાં ભાઈ પગ છોડી દે. હા પિતાની ચિઠ્ઠી આવી છે પુત્ર ઉપર. એક બનાવ્યો એવું બન્યું કે બે અહીંયા મિત્રો, બે મિત્રો દેશમાં, એના બે દીકરામાં પરદેશમાં, બે ના એક એક દીકરા. તો વહાં વેપાર બે જણા કરે ને અહીંયા તો એમ જ કરે ને નિવૃત્તિ ને કરોડો રૂપિયા એક જણા પાસે ને એક સાધારણ બહુ રૂપિયા વાળા નહીં પણ મિત્ર બહુ. એમાં ઓલા એક અહીંના મિત્રના દીકરાને કંઈક તકલીફ મોટી આવી પૈસા સંબંધે, તો એને એના મિત્રને એ બે મિત્ર ને આ એ બે મિત્ર એ બે ભાઈ બન્યા પરદેશમાં, એને વાત કરી કે મારે 25 લાખ રૂપિયાની જરૂર છે અને નહીતર મારું મુશ્કેલીમાં આવશે. તે અહીંયા એને કાગળ લખ્યો પિતા ઉપર કે તમારા મિત્રના પુત્ર અને મારો પણ મિત્ર એને 25 લાખ રૂપિયાની જરૂર છે, તમે જો લખો પત્ર લખો તો હું 25 લાખ રૂપિયા અહીંથી પિતાજીએ પુત્ર પર કાગળ લખો કે કઈ સામે વસ્તુ લઈ અને તું 25 લાખ રૂપિયા આપજે. સામે વસ્તુ લઈને સમજી ગયા, ગીરો ગીરો શબ્દ ના લખાય, પણ તો હવે એને કાગળ વેચો, એને કાગળ વેચો, ઓલું વસ્તુ લઈને 25 લાખ આપજો. એમાં પૂર્વાર્ધ ન વાંચો, ઉત્તરાર્ધ વાંચો કે 25 લાખ આપજો. ટિકિટ હતી પિક્ચર ની, ટાઈમ થઈ જતો તો એકદમ ઉતાવળે કાગળ વાંચી ખિસ્સામાં નાખી દીધો કે આપણને મંજૂરી મળી ગઈ, બીજેથી 25 લાખ રૂપિયા ને આપી દીધા, હું નીકળું દેવાનું. તો આ તો નિરાંત અહીંયા એને ખબર મળ્યા કે આપણે તો વસ્તુ લઈને 25 લાખ આપ્યા છે છોકરા, એમાં કઈ આપણું કઈ જવાનું નથી. છોકરાનો આવ્યો કાગળ કે પિતાજી આપણા 25 લાખ ગયા. અરે આપણા 25 લાખ ક્યાંથી જાય? મેં તો તને લખ્યું છે કે વસ્તુ લઈને 25 લાખ આપજે. વસ્તુ એટલે 35 લાખ લઈને પછી આપજે, એમ એનો અર્થ થાય. વ્યાજવાળા એમને એમ કઈ 100 ટકા રૂપિયા આપે નહીં. હા, એમ અહીંયા આચાર્ય ભગવાન ના પિતાજી ના કાગળ આવ્યા છે કે શુદ્ધાત્મા ઉપાદેય છે ને ઇન્દ્રિય જ્ઞાન હે છે. તો ઇન્દ્રિય જ્ઞાન ઉપાદેય માન્યું ને પુણ્ય પાપ બે માની લીધું. પુણ્ય પાપ ના પરિણામ તો રાગ દ્વેષ તો જડ છે, અને આ તો જ્ઞાન છે, માટે એ જ્ઞાન મારું છે એમ માનીને એની હારી એકતા બુદ્ધિ સર્વથા અભિન્ન માનતો હતો. એની સામે શબ્દ વાપર્યો કે સર્વથા ભિન્ન છે. આ સર્વથા ભિન્ન વિના અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા વિના અતિન્દ્રિય જ્ઞાન આત્માથી કથનથી ભિન્ન અભિન્ન, એ પણ સર્વથા ભિન્ન નથી. શું કહ્યું? અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય આત્માને પ્રસિદ્ધ કરે એ પણ સર્વથા અભિન્ન નથી. તો જે આત્માને ન પ્રસિદ્ધ કરે એવું અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. એ અભેદ ક્યાંથી હોય આત્માની સાથે? માટે સર્વથા ભિન્ન નો પ્રયોગ યથાર્થ વાપરો છે. ઠેક ઠેકાણે આવે છે, એક ઠેકાણે નથી. 38મી ગાથામાં 9 તત્વ ના ભેદો અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, આવું ઠેક ઠેકાણે આવે છે. હા, પણ એ ખટકે છે વ્યવહારના પક્ષવાળાને. વ્યવહાર નથી, વ્યવહારનો પક્ષ મિથ્યાત્વ છે, વ્યવહાર ચારિત્રનો દોષ છે. વ્યવહારનો પક્ષ જાય તો વ્યવહાર આવે, જવા માટે એ પણ જવા માટે કાયમ રહે નહીં. અહીંયા કહે છે કે આ ભગવાન આત્માનું અવલંબન લઈ અને એકવાર આ ભાવ ઇન્દ્રિયથી જુદો પડી જા, એનું લક્ષ છોડી દે, ભાવ ઇન્દ્રિયનું લક્ષ છોડી દે, અને એનાથી ભિન્ન ચૈતન્ય શક્તિ ભગવાન આત્મા જ્ઞાયક છે એના ઉપર લક્ષ કર, તો તને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. અને એ અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાયક અને જ્ઞેયને જુદા પાડી દેશે. જ્ઞાયક શુદ્ધાત્મા અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય, એને જુદા પાડનારું ત્રીજું એક સાધન ઊભું થશે. જ્ઞાયક જુદો ના પાડી શકે એને, જ્ઞાયક નિષ્ક્રિય છે. ભેદ જ્ઞાનમાં ક્રિયા જોઈએ. એ અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એ એમ જાણે છે જ્ઞાયક તે હું, ઇન્દ્રિય જ્ઞાન તે હું નહીં. પ્રજ્ઞા છીણી વળે સ્વભાવ અને વિભાવ જુદા પડી જાય છે. પ્રજ્ઞા એટલે આત્માના અનુભવ રૂપ દશા, એને પ્રજ્ઞા કહેવાય. પ્ર વિશેષ જ્ઞાન, આત્મજ્ઞાન, એ સર્વથા પોતાથી જુદી કરી. આ અમારી સામે ઘણો બળવા જેવું આવે છે. આત્મા પર ને જાણતો નથી એમાંય બળવો કરે, સર્વથા શબ્દ કઈ એમાંય બળવો. એટલી નિશ્ચયની વાત કરે છે કે નિશ્ચયની એટલે સાચી. ગુરુદેવ કહેતા હતા નિશ્ચયની એટલે સાચી, ની વ્યવહારની એટલે જૂઠી. પણ વ્યવહારના પક્ષવાળાને અહીંયા ગળે વર્ગ્યું છે વ્યવહાર. એ વ્યવહારના પક્ષમાં પડેલો આત્મા શુદ્ધાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી પ્રભુ. એ વ્યવહાર જ્યારે પ્રલય થાય છે, શુદ્ધાત્માના અનુભવ દ્વારા વ્યવહારનો પ્રલય કરવામાં આવે ત્યારે એક નિશ્ચય નહીં પ્રગટ થાય છે. આવું આચાર્ય ભગવાનનું કથન છે. પ્રલય શબ્દ છે, પ્રવિશેષ નાશ. સર્વથા પોતાથી જુદી જાણી, એવા ઇન્દ્રિય જ્ઞાન ની યારે ભેદ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એ છે અને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા બધાની પાસે જ આવો. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા, જ્ઞાન ને દર્શનમય આત્મા, ચારિત્રમય આત્મા, સુખમય આત્મા બિરાજમાન છે. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય, પણ અતિન્દ્રિય જ્ઞાન નો વિષય તો પ્રગટ છે. અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થાય છે નવું, પણ એનો વિષય અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તો પ્રગટ અનાદિકાળથી જીવ તત્વ સામાન્ય એમને એમ બિરાજમાન પરમ પારણામિક જેનું લક્ષણ છે એવો જે શુદ્ધાત્મા ઉપાધિ છે. એ બે બોલ થયા દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય ને. હવે ત્રીજો બોલ આવે છે ભાવ ઇન્દ્રિય નો જે વિષય છે આ બધા બહારના પદાર્થો એને પણ ઇન્દ્રિયમાં નાખો. ભાવ ઇન્દ્રિય તો ઇન્દ્રિય છે, તો એનો જે વિષય છે એ પણ ઇન્દ્રિય કયું? એ જ્ઞેય નથી પણ ઇન્દ્રિય છે. જ્ઞેય તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એનું નામ જ્ઞેય કહેવાય. શું કહ્યું આ મીઠાભાઈ? ગુરુદેવ ના વ્યાખ્યાનમાં છે કે આ ત્રણેય ઇન્દ્રિય છે. જો ઇન્દ્રિય જીણીતા, ભક્તો વખત બોલતા હતા ગુરુદેવ, ઇન્દ્રિયોને જીતે છે. ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયનો વિષયો બધા. તીર્થંકર પરમાત્મા પણ ઇન્દ્રિય છે, ગુરુદેવ નું ફરમાન હતું. હા હતું કે નહીં રમણભાઈ? એને ઇન્દ્રિય કેમ કહ્યું? કે ઇન્દ્રિય જ્ઞાન એને વિષય કરે છે. અહીંયા નામ ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય તો એ પણ ઇન્દ્રિયમાં જાય છે. અહીંયા જો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો એનું નામ જ્ઞેય બદલી જાય છે. આ મૂળ વાત છે, મોહના નાશના ઉપાયની ગાથા છે. દર્શન મોહના નાશનો ઉપાયની ગાથા છે, ચારિત્ર મોહના નાશની ગાથા. તો આના પછી 32 ને 33 બે ગાથા આવે છે, સૂક્ષ્મ શ્રેણી ને ક્ષપક શ્રેણી. એ તો ચારિત્રનો દોષ જીતવા માટે યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરવાની ગાથા. એ તો મુનિની વાત છે, 2, 32, 33. પણ મુનિ થવા પહેલા ગ્રસ્ત અવસ્થામાં એ સમ્યક દ્રષ્ટિ થાય છે. રાજપાઠ હોય ભલે, સ્વર્ગનો દેવ હોય, અહીંયા રાજા મોટો હોય, શેઠિયો કરોડપતિ હોય, કાંઈ એને નડતું નથી. સંયોગ નડતા નથી, સ્વભાવની સન્મુખ થતા સંયોગ સંયોગ મારી જાય છે. અરે સંયોગ તો નડતા નથી, પણ વર્તમાન વિભાવ હોય એ પણ અંદરમાં જવામાં નડતા નથી. કેમ કે વિભાવ આત્માના સ્વભાવમાં અભૂતાર્થ હોવાથી આત્માનો અનુભવ થઈ શકે છે. લૌકિક વાત બહાર આવી છે. આ પેલા ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. કોઈને એમ લાગે કે હવે વિદ્વતાની વાત, અરે વિદ્વતા નથી પ્રભુ, આ તો એકડાની વાત છે. અંગૂઠા છાપ હોય એને આત્મદર્શન થાય, વ્યાકરણ જાણે એને જ સમ્યક દર્શન થાય એમ નથી. તો વ્યાકરણ જાણવા માટે જયપુરમાં ભરતી થવી પડે આપણે. કેમ કિરણજી? આત્મા હોય એને આત્માનો અનુભવ થાય, બસ. બહારનો ઉઘાડ હો ન હો, સંસ્કૃત આવડતું હો ના આવડતું હોય, હિન્દી ગુજરાતી કઈ ના આવડતું, ક ખ ગ ઘ ના આવડતું હોય, અરે હું તો જાણનાર છું ને. હું કોણ છું કે હું તો જાણનાર છું? તો ઉપયોગ અંદરમાં આવ્યો શું અનુભવ? સેલામાં સેલું સ્વભાવ તરફ જવાનું છે. સેલામાં સેલો આ ધર્મ છે, આત્માની સન્મુખ થવી. પાણીને ઊંચું ઊંચું ચડાવવું હોય તો મશીન જોઈએ, પણ પાણી નીચે ઢાળમાં એમાં મશીન જોઈએ? એમ સ્વભાવમાં અંદરમાં ઘરમાં જવામાં કઈ કોઈ ની જરૂર પડે? બંગલામાં પોતે રહેતો હોય અને પોતાને જવું હોય તો તરત જ ચાવી ખોલીને જાય. મે આઈ કમિંગ સર, એ મકાન ધણી કીએ, એનું પોતાનું ઘર છે, કેની રજા માગી? એમ અંદરમાં જવામાં તને શું નડે છે? જાણનાર જણાય છે એમ લેને, તને જણાય છે, મને જણાય છે, સૌને જણાય છે એમ ગુરુદેવ કહે છે. બધાને બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. પણ એને વિશ્વાસ નથી આવતો. ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ બુદ્ધિ એવી કરી છે, ઉપાધિ બુદ્ધિ એવી કરી છે, હાય હાય એ જ્ઞાન મારું નથી તો જ્ઞાન વગરનો થઈ જાય. આંધળો થઈ જાયશ, અરે તું દેખતો થઈ જાયશ, અત્યારે તું આંધળો છો. જે જ્ઞાન આત્માને ન જાણે તે આંધળો છે. ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ, અંદર અંતર્મુખી થાય છે. આ બહિર્મુખી જ્ઞાન છે, પર સત્તાવલંબનશીલ જ્ઞાન છે, બંધનું કારણ છે. એટલે જણાવવા લાયક, ગ્રાહક એટલે જાણનાર, જ્ઞાન છે તે જાણનાર છે, અને આ બધા પદાર્થો છે એ જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે. ગ્રાહ્ય, ગ્રાહ્ય એટલે જ્ઞેય, ગ્રાહક એટલે જ્ઞાતા, જ્ઞાયક એ જણાવવા યોગ્ય છે અને જ્ઞાન જાણનાર છે. એવો બેનો જ્ઞેય જ્ઞાયક નો સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જ્યાં આ જ્ઞાનમાં અજ્ઞેયો જણાય છે, એવો સંબંધ એની નિકટતાને લીધે, જેવો જેવો એટલે અજ્ઞેયો પોતાના સંવેદન સાથે પોતાના જ્ઞાન સાથે જાણે એકમેક થઈ ગયા હોય. રાગ જણાય તો રાગ ને હું એકમેક, દેહ જણાય તો દેહ મારો. આ જ્ઞાનની સ્વચ્છતામાં પદાર્થો ઝળકે છે, જણાય છે, પ્રતિબિંબિત થાય છે. પદાર્થો બિંબ છે અને એનો જે અહીંયા ઝળક આવે એને પ્રતિબિંબ કહેવાય. ફૂલ છે, ફૂલની રકાસ એ બિંબ છે, અને સ્ફટિકમણી સ્વચ્છતા એ તો સ્ફટિકમણી છે, પણ એમાં એનો પ્રતિભાસ લાલ નો થાય છે, એ પ્રતિબિંબ છે. બિંબ જુદું ને પ્રતિબિંબ જુદું છે, એમાં જ્ઞાન જુદું ને જ્ઞેય જુદું છે, ને જ્ઞેયો જ્ઞાનમાં જણાય. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે, નિકટતાને લીધે, એકતાને લીધે નહીં, એક એક શબ્દ ની કિંમત છે. જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી ને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડતું નથી અને જ્ઞેય પોતાનું સ્વક્ષેત્ર છોડતું, એ તો બે બે ની સત્તામાં રહેલા છે. પણ જ્ઞાનમાં એક જાણવાની શક્તિ છે અને જ્ઞેયોમાં જણાવવાની શક્તિ છે. જળ પદાર્થ એમાં એકલો જ્ઞેય ધર્મ છે, એનામાં જ્ઞાન ધર્મ નથી. અને જ્ઞાનમાં જ્ઞાનનો ધર્મ પણ છે અને જ્ઞેયનો ધર્મ પણ છે. અમૃતભાઈ ને જરા સૂક્ષ્મ લાગ્યું, એકદમ આમ જિજ્ઞાસાથી, જિજ્ઞાસાથી આમ જેમ ચાતક જોયે ને એમ જોવા મળે. ફરીને જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે, બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. પણ અહીંયા જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. દર્પણમાં મોરનો પ્રતિભાસ થાય પણ મોર એમાં આવે. દેવલાલી માં કહ્યું, આ પ્રેમચંદજી દેવલાલી આવ્યા હતા, કે મોર નો દાખલો આવ્યો, કે પ્રેમચંદજી સાહેબ, તો કે જી મેં તો આ હરીસામાં મોર દેખાય છે એનું શું, એમાં મોરે ટવકો કર્યો. મોર તો ટવકો કરે ને, તો કે ભાઈ સાહેબ જો મોર અરીસામાં આવે તો હું જરા કાન દઈને સાંભળું, એમ કહીને આમ આમ કરવા માંડ્યા, કે સાહેબ ટવકો તો અહીં સાંભળાતો નથી, માટે મોરામાં નથી.
પરમ ફરમાન સાહેબ,
એમ રાગ નો પ્રતિભાસ દેખીને, દુઃખ નો પ્રતિભાસ દેખીને, ભાઈ ભગીની ને ભાર્યા જ્ઞાનમાં જણાતા, આ ભાઈ મારો ભગીની મારી ને ભાર્યા મારી કલ્પના ચડી ગયો, મીઠા દ્રષ્ટિ થઈ જાય છે. જણાય છે ત્યાં સુધી દોષ નથી. એ જણાય અને આમાં જણાય ને એ જણાય, એ તો એનો પોતાનો સ્વભાવ છે. જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસે એ તો એનો સ્વભાવ છે, પણ એ જ્ઞેય મારું બસ અહીંયા સંસાર ઉભો થાય છે. જ્ઞાન મારું કે જ્ઞેય મારું? જ્ઞાન મારું, જ્ઞેય મારું નહીં. એમ અહીંયા કે ગ્રાહ્ય અને ગ્રાહક, જ્ઞેય અને જ્ઞાયક એના લક્ષણ વાળા બે ના લક્ષણ જુદા, એકનું જ્ઞાન લક્ષણ એકનું જ્ઞાન લક્ષણ, એ સંબંધ ની નિકટતા ને લીધે નજદીકતા ને લીધે જેવો એટલે જ્ઞેયો જણાય છે જ્ઞાનમાં, તેઓ પોતાના સંવેદન સાથે એટલે પોતાના જ્ઞાન સાથે પરસ્પર અરસપરસ એક જેવા થઈ ગયેલા દેખાય છે, એક જેવા થઈ ગયા છે. એમાં લખ્યું નથી, લખ્યું છે આમાં રમણભાઈ ના પાડે. રમણભાઈ આપણે રમણભાઈ ને પૂછીએ, ખરેલ માણસ છે, સમજી ગયા? એક જેવા થઈ ગયા દેખાય છે, રાગ જ્ઞેય છે અને અહીંયા થાય છે જ્ઞાન. રાગ જ્ઞાન જણાય છે, જાણવાના કાળે જાણે હું રાગી એમ એક જેવું એને પ્રતિભાસે છે, એનું અજ્ઞાન છે. બિન બિન હોવા છતાં એક પણ ભાસે છે. આ ઇન્દ્રિય જ્ઞાન ના બાહ્ય વિષયો પદાર્થ ની વાત ચાલે છે. પદાર્થો જ્ઞાનમાં ઝળકે પણ પદાર્થો જ્ઞાનમાં આવે નહીં. જ્ઞાન પદાર્થમાં જાય નહીં, પોતપોતાની સત્તા ન્યારી ન્યારી છે જ્ઞાન ને જ્ઞાનની. પણ અતિ નિકટતાને લીધે જાણે પરસ્પર જ્ઞાન જ્ઞેય રૂપ થઈ ગયું ને જ્ઞાન જ્ઞેય જ્ઞાન રૂપ થઈ ગયું, પરસ્પર અરસપરસ એક જેવા થઈ ગયેલા દેખાય છે. એ અજ્ઞાન છે, છે ભિન્ન ભિન્ન રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન છે. પ્રતિભાઈ આમ કરે છે, અમદાવાદ સેક્રેટરી સાહેબ પ્રભુ આ વખત આવ્યો છે. પૈસા તો અનંતવાર પૂર્વે મળ્યા, હવે બસ કરવી આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો માથાપુર છોડી દેને. હવે આ વેપાર કરીને, આ વેપાર નથી, આ વન વે ટ્રાફિક છે, આમાં કોઈ ભાગીદાર નહીં, આમાં ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, લાગે કોઈનો ભાગ આમાં ભાઈ ભાગ પડે. કોઈ આત્માનું જ્ઞાન કરી લે બે ભાઈ હોય અને એકને સમ્યક દર્શન જ્ઞાન થાય પ્રગટ, તો બીજો ભાઈ ભાગ માગી શકે? અરે દેખી ન શકે તો માગે ક્યાંથી? એવી અરૂપી વસ્તુ છે, એના ઉપર ઇન્કમ ટેક્સ લાગે નહીં. એ આવક તો મોટી થઈ ગઈ, આનંદ નો પ્રાપ્તિ થઈ, પણ ઇન્કમ ટેક્સ એમાં લાગે નહીં. આ બાયું બળે નહીં, ચોર લૂંટે નહીં, એનો ભય નહીં, નિરાતે સુતો. કોણ લૂંટે અમારી જ્ઞાન લક્ષ્મી ને? કોઈ લૂંટનાર આ જગત માં નથી. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, ઉપર ચોટે એક જેવા દેખાય છે, અંદરમાં એનો ભેદ જ્ઞાન કરીને વિચાર કરે તો જુદા જુદા દેખાય છે. જ્ઞાનીને ભિન્ન દેખાય છે, અજ્ઞાનીને અભિન્ન દેખાય છે. બહારના પદાર્થોને જ્ઞાન એકમેક દેખાય છે, દેહને આત્મા એકમેક દેખાય છે, જ્ઞાનીને ભિન્ન ભિન્ન દેખાય છે. અને છે ભિન્ન ભિન્ન, અભિન્ન માને તો ભલે માને, એક જેવા થઈ ગયેલા દેખાય છે. એવા ભાવિંદ્રિયો વડે, ચાર મિનિટ બાકી છે, પોણા ચાર થી સાડા ચાર, પોણો કલાક અત્યારે, બે વખત કલાક ના હાલે. આ તો અમૃતભાઈ કહ્યું કે કેટલાક અમદાવાદ વાળા ભાઈઓની માગણી છે કે ચર્ચાને બદલે વ્યાખ્યાન રાખે, ભલે તો રાખે. શું કે છે પ્રભુ, સાંભળા ઘરની વાત તારી. પ્રભુ પ્રભુતા બતાવે છે, તું પામર નથી. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવ ઇન્દ્રિયો વડે, ખંડ જ્ઞાન વડે, આંખ વડે, આ સાંભળે એના વડે ગ્રહવામાં આવતા, જાણવામાં આવતા, કાન વડે શબ્દ જાણવામાં આવ્યો, આંખ વડે રૂપ જાણવામાં આવ્યું, જીભ વડે રસ જાણવામાં આવ્યો, આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ આદિ પદાર્થો, સ્પર્શ ગંધ વર્ણ અને શબ્દ એમ પાંચ પ્રકાર છે. અહીંથી શરૂઆત થાય, સ્પર્શ રસ અરસ ગંધ વર્ણ અને શબ્દ એમ પુદ્ગલમાં પાંચ પ્રકારના એના રૂપો છે. એ ઇન્દ્રિયોના વિષયભૂત, જો અહીંયા જ્ઞાન ના વિષયભૂત નથી લખ્યું પણ ઇન્દ્રિયોના વિષયભૂત, એક એક શબ્દ ની કિંમત છે. ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો તેમને, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન એ પોતે જ્ઞેય છે ને ઓલું પણ જ્ઞેય છે, એમાં બે એકતા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન એકતા કરે છે, અતિન્દ્રિય જ્ઞાન વિભક્ત કરે છે. ઇન્દ્રિય જ્ઞાન માં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની, આ પોતાની કે ગુરુની, ચૈતન્ય શક્તિ ક્યાં હશે? ગુરુદેવ જરાક ભેદ જ્ઞાન મારું કામ તો કરી દો, એ મારું કામ નથી. એકતા તે કરી છે તો એકતા તારે જ તૂટે, હું એમાં શું કરું? કે સાહેબ મદદ તો કરો, દેવા લેવાનો, મદદ કરવાનો વ્યવહાર છે, એની નિશ્ચય તો નથી પણ વ્યવહાર પણ નથી. પોતાની ચૈતન્ય શક્તિ નું સ્વયં અનુભવમાં આવતું જે અસંખપણું, આ છે. તો અંદર માં જઈને જોયો તો મારો આત્મા તો અસંખ છે, એને કોઈ કાળે છ દ્રવ્ય નો સંગ કર્યો જ નથી. સ્વભાવ દ્રષ્ટિ અસંગ છે સ્વભાવથી. શ્રીમદ રાજચંદ્રજી એક શબ્દ કયો છે, અસંગ છે, અસંગ છે, વાત સાચી તારી, પણ સ્વભાવ દ્રષ્ટિ અસંગ છે, એ અહીં વાત કરે છે. પોતાની ચૈતન્ય શક્તિ નું સ્વયંમેવ એને જગતના પદાર્થો ની હારે કદી પણ સંબંધ સંગ થયો જ નથી. સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, આ ઇન્દ્રિય જ્ઞાન ના વિષયો પદાર્થો એને સનિકર્ષ કરીને, જે સંબંધ કરીને જાણવાનું ક્રિયા કરતું હતું, એની સામે અસંગ પરમાત્મા નું અવલંબન લેતા સંગ છૂટી જશે, ઇન્દ્રિય જ્ઞાન છૂટી જશે. ઇન્દ્રિય જ્ઞાન સંગી છે, સંગનો સંગ કરે છે, પરનો સંગ કરે છે. એ સ્વયં મેં અસંગ આત્માનો જે અનુભવ થાય તો ઇન્દ્રિય જ્ઞાન તરત જ ક્ષણ માત્ર પણ એ રોકાઈ જાય છે. અભાવ નથી થતો, વિરામ પામે થોડો ટાઈમ માટે અનુભવ હોય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થાય, ઉપયોગરૂપ ન હોય. અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગરૂપ થઈને અનુભવે ત્યારે પાંચેય ઇન્દ્રિયના વ્યાપારમાં, મનના વ્યાપારમાં પણ બધું લબ્ધ થાય છે, એનો વ્યાપાર બંધ થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર રોકાઈ જાય છે, મન પાવે વિશ્રામ. સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, આત્મા અસંગી છે, કોઈનો સંગ કરે એ આત્મા નથી. તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા, ત્રણ વાર સર્વથા કહ્યું. ઇન્દ્રિય જ્ઞાનને જુદું પાડવામાં સર્વથા, ભાવ ઇન્દ્રિયને જુદું પાડવામાં સર્વથા, અને ઇન્દ્રિયના વિષયો પર પદાર્થ દેવગુરુ શાસ્ત્રને જુદા પાડવામાં સર્વથા, તારા કુટુંબને તો જુદા પાડવામાં સર્વથા હોય જ. આ શાસ્ત્ર જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એ શાસ્ત્રથી ભગવાન આત્મા ભિન્ન છે. એ શાસ્ત્રનો સંગ કરે એવો આત્માનો સ્વભાવ નથી, કેમ કે આત્મા સ્વભાવથી અસંગી છે. સ્વભાવથી અસંગી છે એવું ભાન થતા પર્યાય પણ અસંગી થઈ જાય, એનું નામ ધર્મ કહેવામાં આવે છે. મંગલમ ભગવાન વિરો મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. જિનેન્દ્ર ભગવાન દિવધની નો સાર છે આમાં, સમયસાર. કેમ કે સમયસાર શુદ્ધ આત્માનો આમાં સાર એનું વર્ણન છે. એમાં 31મી ગાથામાં આચાર્ય ભગવાન જ્ઞેય અને જ્ઞાયક એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં, જ્ઞાયક તો શુદ્ધાત્મા અને જ્ઞેય આત્માથી વિમુખ થયેલા પરિણામ જે ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞેય છે, એ હેયરૂપ જ્ઞેય છે, અને ભગવાન આત્મા ઉપાધિરૂપ જ્ઞેય છે. એ ઉપાધિ રૂપ જ્ઞેય અને હેરૂપ જ્ઞેય એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં અનાદિ કાળથી આત્મા આ પર પરના લક્ષ વાળું જે ઇન્દ્રિય જ્ઞાન ઉગાડ સૂક્ષ્મ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એને જ્ઞાન માની બેઠો છે અને જ્ઞાન માનતો હોવાથી એમાં કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ રહી જાય છે. એના ભેદ જ્ઞાન ની પ્રક્રિયા ની અપૂર્વ ગાથા છે. રાગ થી તો આત્મા સર્વથા ભિન્ન છે, માને તો ભિન્ન ને ન માને તોય ભિન્ન છે, તો જડ ને અચેતન છે. પણ આ ઇન્દ્રિય જ્ઞાન એની ઉત્પત્તિ પોતાના શુદ્ધાત્માથી વિમુખ થયેલા જે પરિણામ એ બધાને પરમાત્મા જ્ઞેય કહે છે. જ્ઞેય તો ખરા પણ હેરૂપ જ્ઞેય પ્રગટ કરવાને માટે પણ ઉપાદેય નથી, પણ હે છે ભગવાન આત્મા ઉપાદેય છે. એના ભેદ જ્ઞાન ની ગાથા છે કે જ્ઞેય અને જ્ઞાયક બે સ્વભાવથી અનાદિ અનંત ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પણ એ પરાશ્રિત ઉત્પન્ન થાય છે, સ્વાશ્રિત નહીં. જ્ઞેયાશ્રિત જ્ઞાન છે. જ્ઞેયાશ્રિત જ્ઞાન ને ભાવિન્દ્રિય કહે અને કર્મ આશ્રિત પરિણામ ને રાગ કહેવાય. એ બંને પ્રકારના પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. એમાં અહીંયા જ્ઞેય એટલે ખંડ જ્ઞાન, અલક્ષ વાળું જ્ઞાન, એકાંત પરને પ્રસિદ્ધ કરે અને શુદ્ધાત્માને તિરોભૂત કરે. આત્માનો અપરાધ કરીને આ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું છે. એને એનાથી જુદો આત્મા છે એમ એને અધિક આત્માને જાણવો, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો આત્માને જાણવો, તેનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એમાં ત્રણ પ્રકાર પાડીને વર્ણન કર્યું કે દ્રવ્ય ઇન્દ્રિય જે જળ છે એ શરીર પરિણામનો એક ભાગ છે, માટે આત્માથી ભિન્ન છે. એ ભિન્નને પણ આત્મજ્ઞાનથી ભિન્નપણે જણાય છે. આત્મજ્ઞાન વિના એ ભિન્નપણે જણાતું નથી. શરીર અને શરીરનો એક ભાગ એ પણ આત્મજ્ઞાન વિના ભિન્નપણે જણાતું નથી. આત્મજ્ઞાનના અભાવમાં એ શરીર અને આત્મા બે એક પાસે છે, છે ભિન્ન ભિન્ન. એનું ભેદ જ્ઞાન કર્યું કે પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એના અવલંબન વડે દ્રવ્ય ઇન્દ્રિયને જુદી કરી જુદી છે એમ ભાન થયું. આત્માનો અનુભવ થતા એ જુદાપણાનું ભાન થાય છે. શાસ્ત્ર વાંચવાથી જુદાપણાનું ભાન ન થાય. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આ દ્રવ્ય ઇન્દ્રિય આત્માથી ભિન્ન છે અને ભિન્ન અમે જાણીએ છીએ. એ પ્રકારે ભિન્ન નથી જણાતું. કયા સાધન દ્વારા તે દ્રવ્ય ઇન્દ્રિયને ભિન્ન જાણી કે શાસ્ત્રમાં લખ્યું છે, આચાર્ય ભગવાન કહે છે. આચાર્ય તો શિરોમાન્ય છે અમને. ચોખ્ખું સમયસારમાં લખ્યું છે કે આ દ્રવ્ય ઇન્દ્રિય આત્માથી ભિન્ન છે, અમે ક્યાં અભિન્ન માનીએ છીએ ને જાણીએ છીએ. એ ભિન્નનું ભાન ને જ્ઞાન આત્મજ્ઞાન વિના થઈ શકે નહીં. આ ધારણાનો વિષય નથી, એક સૂક્ષ્મ જ્ઞાનની ધારણાનો વિષય નથી, શબ્દનો વિષય નથી. આ તો અંતર્મુખ થઈને આચાર્ય ભગવાન કહે છે કે ચૈતન્ય શક્તિ કે ત્રિકાળ સામાન્ય સ્વભાવ છે એનું અવલંબન લઈને અનુભવ થયો. અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનાનંદ પરમાત્મા જણાયો અને પ્રતીતમાં આવ્યો ત્યારે ભાન થયું કે આ દ્રવ્ય ઇન્દ્રિય આત્માથી ભિન્ન છે. એ અનુભવથી ભેદ જ્ઞાન થાય છે. પછી ભાવ ઇન્દ્રિયને સર્વથા ભિન્ન કરી કે ખંડ જ્ઞાન જે છે એના માટે શબ્દ એમ વાયપૂર્વક અખંડ એક ચૈતન્ય શક્તિ પણાના અવલંબન વડે, ચૈતન્ય શક્તિ પણા વડે એમાં એમ વાંચો, ચૈતન્ય શક્તિ ના અવલંબન પડાવ વડે, એમ વાંચવું. ચૈતન્ય શક્તિ પણા હોય એમ શબ્દ છે ભાવ ઇન્દ્રિયના ભેદ જ્ઞાનમાં. એમ વાંચું કે ચૈતન્ય શક્તિ ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા છે, એની સન્મુખ થઈ અને એના અવલંબન વડે, એટલે જ્ઞાયકના અવલંબન વડે જે જ્ઞાન પ્રગટ થાય, એ અતિન્દ્રિય જ્ઞાને ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે એમ પ્રત્યક્ષ જાણી લીધું. પછી એકતા બુદ્ધિ રહેતી નથી, ભલે ઇન્દ્રિય જ્ઞાન રે પણ ઇન્દ્રિય જ્ઞાન માં મમતા ન રે, દેહ રે પણ દેહમાં મમતા છૂટી જાય, ઇન્દ્રિય જ્ઞાન રે પણ મમતા છૂટી જાય એમ ઇન્દ્રિય જ્ઞાન અનુભવ પછી શાસ્ત્ર સન્મુખ નું આ જ્ઞાન, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન હો પણ સાધક એને પોતાનું જ્ઞાન માનતા નથી, એ તો જ્ઞેય છે, એ તો હેય છે. એને ચૈતન્ય શક્તિ પણ આવડે, અખંડ એક આત્માના વિશેષણ, આત્મા અખંડ છે અને એક છે. ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ છે અને અનેક છે, એની સામે બે શબ્દો મૂક્યા, અખંડ એક અને ચૈતન્ય શક્તિ પણ વડે, એટલે એના અવલંબન વડે સર્વથા પોતાથી જુદી જાણી. આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે અને આત્માથી વિમુખ થયેલા પરિણામ છે, માટે તે આત્માથી સર્વથા ભિન્ન છે એમ અનુભવ દ્વારા ઇન્દ્રિય જ્ઞાન નું ભેદ જ્ઞાન થાય. તો અમે જાણીએ છીએ, આમાં ચોખ્ખું લખ્યું છે કત્રી ગાથામાં કે ભાવ ઇન્દ્રિય થી આત્મા જુદો છે. અમે ક્યાં ભાવ ઇન્દ્રિય વાળો આત્મા માનીએ છીએ, અમે તો જુદો માનીએ છીએ. તો જુદાનું જે જાણપણું થાય ત્યારે આનંદ આવ્યો કે ના આવ્યો, કે આનંદ તો પછી આવશે ભવિષ્યમાં, અત્યારે આનંદ શું કામ છે, અમે તો ઇન્દ્રિય જ્ઞાન ને જુદો જાણીએ છીએ, અમને ગુરુ મળ્યા સોનગઢના અને હવે ઇન્દ્રિય જ્ઞાન અમારું છે એમ અમે કેમ માનીએ, કે તું તારું તારું જ માની રહ્યો છો. જો એ ભિન્ન જાણે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને આનંદનો અનુભવ, એ અતિન્દ્રિય આનંદ આવે ત્યારે ભિન્નતાનું ભાન થાય. વાચા જ્ઞાનનો આ વિષય નથી. વાચા તો ઘણા થાય, વાચાળનું કામ નથી પ્રભુ આપો. આ તો પોતાનું કરીને ભાગી જવા જેવું છે. ફરીથી પંચમ કાળમાં એ જન્મ ન લીએ, ભવનો અંત આવી જાય. અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વડે, એટલે એના અવલંબન વડે સર્વથા પોતાથી જુદી જાણી. આ ભિન્ન છે, જ્ઞાન ભિન્ન અને જ્ઞેય ભિન્ન. જ્ઞાન ભિન્ન એટલે આત્મા ભિન્ન અને જ્ઞેય એટલે કે ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે એમ અહીંયા અવલંબન લીધું અને શાસ્ત્રનો અવલંબન છૂટ્યું. શાસ્ત્રનું અવલંબન છૂટે ને આત્માનું અવલંબન આવે, અથવા આત્માનું અવલંબન આવે ત્યારે શાસ્ત્રનું અવલંબન છૂટે અને શાસ્ત્રના સંગથી જે ઇન્દ્રિય જ્ઞાન હતું એ પણ વિરામ પામે છે, રોકાઈ જાય છે થોડો ટાઈમ, એટલે એકતા બધી તૂટી જાય છે અને પોતાથી જુદી જાણી. એ ભાવેન્દ્રીનું જીતું થયું. પછી આગળ ગ્રાહે ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેવો પોતાના જેવો એટલે જ્ઞેયો પોતાના સંવેદન અનુભવ સાથે જ્ઞાન સાથે પરસ્પર એક જેવા થઈ રહ્યા દેખાતા હતા. આ છ દ્રવ્યો અને નવ તત્વના ભેદો એવા ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા. આ ભાવિન્દ્રિયનો વિષય છે, એને જાણવામાં આવતા. જે ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિ નું સ્વયંમેવ અસંગપણું છે. એ છ દ્રવ્યના સંગે જ્ઞાન ઉત્પન્ન થાય, છ દ્રવ્યના લક્ષે જ્ઞાન ઉત્પન્ન ન થાય, એનો સંગ નથી. જ્ઞાનની ઉત્પત્તિ માટે કોઈ પરના સંગની અપેક્ષા નથી, કેમ કે આત્મા ત્રિકાળ અસંગી છે અને ત્રિકાળ અસંગી તરફ પ્રણતિ ગઈ તો એ પ્રણતિ પણ અસંગને ભાવને પામી જાય છે. સંગ છૂટી ગયો, જ્ઞેય નાયક નો વ્યવહાર છૂટી ગયો. જ્ઞેય નાયક નો નિશ્ચય તો નતો, નિશ્ચય હોય તો છૂટું ન પડે. વ્યવહાર હતો એટલે વ્યવહાર વિલય પામે છે. શું કહ્યું આ? હું જ્ઞાતા ને આ મારું જ્ઞેય, એવો જે વ્યવહાર એટલે કે સંસાર ઉભો થતો હતો. અને અંદર માં જાણ્યું કે હું જ જ્ઞાન, હું જ જ્ઞેય ને હું જ જ્ઞાતા છું. ત્યાં ઉપયોગ અભિમુખ થયો તો પર જ્ઞેય થી વિમુખ થઈ ગયો, અનુભવ થયો ત્યારે એ જ્ઞેય અને જ્ઞાયક નો સંકટ તો છૂટી જાય છે. સ્વયં અનુભવમાં આવતો અસંગ પણ તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા, જુદા જાણ્યા, ભાવિંદ્રી ને જુદી જાણી, આમાં જુદા કર્યા. ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. લ્યો આ ત્રણ પ્રકાર સંક્ષેપમાં જે ચાલ્યું કાલે એનું ફરીથી રિપીટેશન ટૂંકામાં કર્યું. આમ જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિય ભાવિન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને, કૌંસમાં મુનિ છે, મૂળમાં મુનિ નથી, કેમ કે આ મિથ્યા દ્રષ્ટિ માટે છે, સમ્યક દ્રષ્ટિ થવા માટેની ગાથા છે, તો બધાને લાગુ પડે. આમ જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિય ભાવિન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને, આ મુનિ ને જીતવાનું ન હોય, મુનિ તો જીતી લીધી છે ઇન્દ્રિય ને, તો મુનિ ને જીતવાનું હોય, હવે એને મોહ જીતવાનો હોય, ચારિત્ર મોહ જીતવાનો હોય, પણ એને મિથ્યા તો જીતવાનું ન હોય, ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાનું ન હોય. ઇન્દ્રિય જ્ઞાન ને જીતીને તો ચોથું પાંચમું ગુણ સ્થાન આવ્યું હતું. છતાં કૌંસમાં એ પ્રકારે મોટા માણસ થી વાત કહેવાય. એ ત્રણેયને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો દોષ આવતો હતો. જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞેય એટલે ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય અને ભાવિન્દ્રિયના વિષયો જ્ઞેય, એ ત્રણ પ્રકારના જ્ઞેયોની સાથે એકત્વપણાની બુદ્ધિ થતી હતી. જ્ઞાતા બુદ્ધિમાં એકત્વ બુદ્ધિ થાય છે. હું પરનો જાણનાર છું, એવો જે શ્રદ્ધાનો દોષ થાય છે એમાં એવી જ્ઞાતા બુદ્ધિમાં જ્ઞેયની સાથે એકત્વ બુદ્ધિ થાય છે. એકત્વ બુદ્ધિ તૂટ્યા પછી તે ઉપચારથી જ્ઞાતા થાય છે પરનો. શું કહ્યું? જ્ઞાતા બુદ્ધિ જુદી અને જ્ઞાતાનો ઉપચાર જુદી ચીજ છે. જ્ઞાતા બુદ્ધિ મિથ્યાત્વનો દોષ છે અને સમ્યક દર્શન થઈ ગયા પછી પર પદાર્થ નો જ્ઞાતા છે એ ઉપચાર છે. પરિણામ નો જ્ઞાતા કહેવાય એ ઉપચાર છે. આ મુદ્દાની રકમ ની વાત છે, ઠાક ઉતરી જાય. ભાઈ ને કીધું, અમૃતભાઈ કે આ થાક ઉતરી જાય, થોડો થાક ચડ્યો, પેલું લેટ, હું તો લેટ નતો થયો, હું તો પુણા આવ્યો, પુણા નો ટાઈમ આપ્યો હતો એટલે, પણ અપેક્ષા એ ગડબડ કોઈ વખતે એવી વ્યવસ્થા ની થઈ પણ સમજભૂલ થઈ જાય તો થોડોક થાક લાગ્યો હોય તો થાક ઉતરી જાય એવી વાત છે. જ્ઞાતા બુદ્ધિ અનંત સંસાર નું કારણ છે, કરતા બુદ્ધિ તો અનંત સંસાર નું કારણ છે છે ને છે જ, કેમ કે જ્ઞાતા ને કરતા માનવું મોટો મિથ્યાત્વ પાપ છે. પણ અત્યારે અહીંયા કરતા નો પાઠ નથી, અત્યારે તો જ્ઞાતા નો પાઠ છે. જ્ઞાતા કેને કહેવાય? કે જેના જ્ઞાનમાં જ્ઞાયક જણાય એને જ્ઞાતા કહેવામાં આવે છે. જણાય રહ્યો છે છતાં એનો નિષેધ કરે કે મને જ્ઞાયક નથી જણાતો અને મને પર જણાય છે, એમ સામાન્યનો તિરોભાવ કરી જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની બની જાય છે. અજ્ઞાની સમયે સમયે બને છે, અનાદિનો અજ્ઞાની નથી, પ્રવાહ રૂપે અનાદિનો કહેવાય. પ્રવાહથી જુઓ આમ તો એ અનાદિનું સમય 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 અજ્ઞાન થાય છે, તે અપેક્ષા એ અનાદિનો અજ્ઞાની કહેવાય. બાકી અનાદિનો તો જ્ઞાયક છે, અનાદિનો અજ્ઞાન ન હોય. પણ સમય 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 અજ્ઞાન ઉભું કરે છે કે પોતાના જ્ઞાનમાં ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા જાણનારો જણાઈ રહ્યો હોવા છતાં એનો નિષેધ કરે છે કે મને નથી જણાતું, મને તો આ જણાય છે. એ જ્ઞાતા બુદ્ધિ સંસારનું કારણ છે, સૂક્ષ્મ વાત છે, ઉપરને જાણું છું. એ શ્રદ્ધાનો દોષ છે, એ કઈ ચારિત્રનો દોષ નથી કે ભાઈ આર્ષ વચન આપો અમને, આગમનું કંઈક આધાર તો આપો. એ શ્રદ્ધાનો દોષ, હું પરને જાણું છું. તો જ્ઞાની પણ પરને જાણે છે, જ્ઞાની પરને જાણતા નથી તો એના જ્ઞાનને જાણે છે. આવ્યો તો ને પ્રશ્ન કે ભાવલી સંતને વિકલ્પ તો થાય છે ને, શું જવાબ આવ્યો કે વિકલ્પનું જ્ઞાન થાય છે. જ્ઞાની તો સદા જ્ઞાન રૂપે પરમે છે. કહે છે કે આ શ્રદ્ધાનો દોષ છે, પણ એ ક્યાંય આગમમાં અમને તો જો સમયસારમાં આધાર આપો ને, બીજા શાસ્ત્રના આધાર આપવા કરતા, ગોમઠસાર ને ધવલ માધવલ એના કરતા સમયસારનો આધાર આપો તો બસ ખલાસ.